समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां पुण्य पाप अधिकार मां गाथा 151 नो स्वाध्याय पूरो थवा आव्यो छे। गाथा 151 मां आपणे પાંચ બોલ કર્યા છે, છઠ્ઠો અને સાતમો બોલ બે બાકી છે। મૂળ ગાથામાં એ વાત આવી કે જ્ઞાન મોક્ષનું કારણ છે અને એ જ્ઞાન એટલે જે જ્ઞાનરૂપે જીવનું પરિણમન છે એ જ મોક્ષનું કારણ છે, કેમ કે પરિણમન અને આત્મા બે જુદા નથી। એટલે અહીંયા સાત શબ્દો દ્વારા એ ભગવાન આત્માનું જ્ઞાનરૂપ પરિણમન છે એ દર્શાવવામાં આવ્યું અને એવું એ જ્ઞાનરૂપ પરિણમન છે એ મોક્ષનું કારણ છે। એટલે એમ કહ્યું કે જે કર્મબંધનું કારણ નથી, શુભાશુભ ભાવ કર્મનું બંધનું કારણ છે અને જ્ઞાન એ કર્મબંધનું કારણ નથી, એ જ્ઞાન એ ચૈતન્યની જાતનું છે। જ્યારે પેલા શુભાશુભ ભાવ છે તે ચૈતન્યની જાતના નથી અને આ જે જ્ઞાન જે ચૈતન્યની જાતનું છે એ પરમ પદાર્થ છે, એ આત્મા છે અને એ જ્ઞાન અને પરિણમન બંને એકી સાથે એક સમયમાં યુગપત હોય છે એટલે એને સમય કહ્યું અને એ બધા જ નય પક્ષો અને વિકલ્પોથી રહિત છે। એટલે નય પક્ષોથી અમિલિત છે એટલે એને શુદ્ધ કહ્યું અને કેવળ ચિન્હ માત્ર વસ્તુ સ્વરૂપ હોવાથી એ કેવળી છે, એ જ્ઞાન મનન માત્ર ભાવ સ્વરૂપ હોવાથી એ મુનિ છે, એમ પાંચ બોલ ગુરુદેવે બહુ સ્પષ્ટતાપૂર્વક સમજાવ્યા। હવે આગળ છઠ્ઠો બોલ જ્ઞાની અને સાતમો બોલ એ સ્વભાવ અથવા તો સદભાવ, જેમાં બે અર્થ કરવામાં આવ્યા છે તે આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો પાણા નંબર 89 ઉપર અહીંયા ગુરુદેવ કહે છે છઠ્ઠો બોલ ત્રીજા પેરેગ્રાફમાં કે જ્ઞાનની પ્રગટતા માટે પોતે જ જ્ઞાન સ્વરૂપ છે। જ્ઞાનની પ્રગટતા માટે પોતે જ જ્ઞાન સ્વરૂપ છે। જો જ્ઞાન ગુણની અહીંયા વાત નથી, જ્ઞાન ગુણ તો ત્રિકાળ છે જ, પણ એનું પરિણમન થાય છે અને એની પ્રસિદ્ધિ એની પ્રગટતા છે। સદાય જ્ઞાન ગુણનું પરિણમન હોય છે, ક્યારેય આ જીવને એમ નથી કે જ્ઞાન ન કરતો હોય। આ જીવ જ્ઞાન ન કરતો હોય એવું તો ક્યારેય હોતું જ નથી, એટલે જ્ઞાન તો પ્રગટ છે। એટલે જ્ઞાનની પ્રગટતા માટે પોતે જ જ્ઞાન સ્વરૂપ છે અને એવો જ્ઞાન સ્વરૂપ છે માટે એને જ્ઞાની કહો। પોતાનું ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જે છે એમાંથી જ જ્ઞાનની પરિણતિ આવે છે। જ્ઞાન ગુણ છે અને એને કારણે એ જ્ઞાન સ્વરૂપ છે અને એવું જ્ઞાન સ્વરૂપ છે એટલે જ્ઞાનની પરિણતિ થાય છે અને એવી જ્ઞાનની પરિણતિ થવામાં બીજા કોઈની અપેક્ષા નથી, કોઈની સહાય કે મદદની જરૂર નથી. જ્ઞાન એનો સ્વભાવ છે અને જ્ઞાન સ્વભાવ છે અને એવું જ એનું સ્વરૂપ છે કે જેમાંથી એ જ્ઞાનની પર્યાય સતત થયા જ કરે છે. ક્યારેય એવું બનતું નથી કે એ જ્ઞાન ન કરતો હોય. એટલે આવા પરિણમનને અહીંયા લેવામાં આવ્યું છે કે જે એના ગુણને કારણે એનો સ્વભાવ છે અને એવું જ એનું જ્ઞાન સ્વરૂપ છે અને એમાંથી જ જ્ઞાનની પરિણતિ આવે છે અને આવી પરિણતિ થવામાં એને કોઈની જરૂર નથી. એટલે કે જ્ઞાન કરે છે ત્યારે જીવને કોઈ જ્ઞેયની પણ જરૂર નથી. જ્ઞેય છે માટે જ્ઞાન કરે છે એમ નથી. જ્ઞાન સ્વરૂપ આત્માને સામે જ્ઞેય હોય તો જ્ઞાન થાય એમ બિલકુલ નથી. કેમ કે જ્ઞાન થાય છે અહીંયા અને જ્ઞેય છે તે જુદું છે, એ પર છે. એ પર જ્ઞેયો જે છે એ કંઈ અહીંયા જ્ઞાનનું પરિણમન કરાવે એની પર્યાય બદલી નાખે એમ બિલકુલ બને નહીં. એટલે એ જ્ઞાન છે તે પૂર્ણ છે, એ સ્વયં સિદ્ધ છે, એની પરિણતિ થાય છે અને એની પરિણતિ થાય એના પરિણામ જે થાય છે એ જ્ઞાનની પર્યાય છે. એમાં એને કોઈની મદદ કોઈની સહાયની અપેક્ષા નથી, જરૂર નથી. આવો એનો જ્ઞાન સ્વભાવ છે અને આ જ મોક્ષનું કારણ છે. આ જ જ્ઞાન છે તે મોક્ષનું કારણ છે. એટલે આવો એ જ્ઞાન સ્વભાવી એ પોતે જ્ઞાની છે. જ્ઞાનની પરિણતિ થાય છે એમાં એને બીજાની અપેક્ષા નથી, જ્ઞેયની પણ અપેક્ષા નથી અને એની એ પર્યાય એ પરિણતિ એ આત્મસન્મુખ એટલે સ્વસન્મુખ થતા થાય છે તે શુદ્ધ છે અને એ જ્ઞાની છે. પોતાના ત્રિકાળ સ્વરૂપનું ધ્રુવનું લક્ષ કરી અને જે જ્ઞાન થાય છે એ જ્ઞાન એ સ્વને જાણવાવાળું જ્ઞાન છે તે શુદ્ધ છે અને એ જ્ઞાની છે. પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાથી જ્ઞાની છે. આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે એટલે તે જ્ઞાની છે. આ જે પ્રકારે બધા પરિણમન કહેવામાં આવ્યા એ બધા એના ગુણને કારણે એનો સ્વભાવ છે અને એ સ્વભાવમાં જે એને અનુભવ થાય છે એ અનુભવને પણ એ જ્ઞાન રૂપે જાણવાવાળું એનું જ પોતાનું જ્ઞાન છે. એને આનંદનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય, સુખનું જે વેદન થાય છે, શાંતિનું વેદન છે, આને જાણવાવાળું પણ ખરેખર જ્ઞાન જ છે. એટલે જ્ઞાન સ્વરૂપ તો આત્મા છે જ, એ અનાદિનો છે, પણ એનું લક્ષ ક્યારેય એવા પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા તરફ ગયું જ નથી. એને ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ છે પણ એ કંઈ કુટસ્થ નથી, એ અનંત ગુણ કુટસ્થ નથી. એનું પરિણમન છે અને એ પરિણમન છે એ અનુભવી શકાય, એક રૂપે અનુભવી શકાય એવું છે. આત્મા અનુભવમાં આવે એવો છે, એ એના પરિણમન દ્વારા અનુભવમાં આવે છે અને એમાં એ જ્ઞાન દ્વારા જે અનુભવમાં આવે છે એટલે એ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા જણાય એવો છે. એ જેનું જ્ઞાન કરે છે એ જ્ઞાન કરનારો એ પોતે છે એમ જો એ લક્ષ કરે છે તો એનો સાચો પુરુષાર્થ ઉપડે છે. જાણનારને એને જાણવાનો છે, જાણનારને જાણતો નથી. આ જ્ઞાન થઈ રહ્યું છે, પરનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ જ્ઞાનની પર્યાય તો એની છે. એ વખતે પણ એ જ્ઞાનની પર્યાય છે, એમાં પરનો વિષય છે. તે છતાં એ જે પર સંબંધીનું જ્ઞાન એ કરી રહ્યો છે ત્યારે પણ એ જ્ઞાનની પર્યાય તો એની પોતાની છે. એટલે એ જાણવાવાળો તો પોતે છે ને, એ પરિણમન તો પોતાનું છે ને. તો એવા પોતાના જ્ઞાન સ્વભાવને, એવા પોતાના જ્ઞાનમય પરિણમનને, એવા જાણવાના પોતાના સ્વભાવને જાણવાવાળો પોતે છે, એને એ જાણતો નથી. એ જ મોટું આશ્ચર્ય છે. બધાને જાણે અને જે જાણનાર અંદર બેઠો છે એને એ જાણતો નથી. કૃપાળુદેવે પણ એને મોટું આશ્ચર્ય કહ્યું છે. ગુરુદેવે પણ એ વાત સમજાવી છે કે ભાઈ જાણનારને તું જાણે નહીં એ કેવું. અહીંયા આગળ અહીંયા ગુરુદેવ સમજાવે છે કે પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાથી જ્ઞાની છે. અહીં શાસ્ત્રોનું ઘણું જ્ઞાન ભણતર હોય માટે જ્ઞાની છે એમ નહીં, એ તો બધું માહિતી રૂપે છે. આ ભણતર, આ મેડિકલના જ્ઞાન, આ એન્જિનિયરિંગના જ્ઞાન, આ બિઝનેસના જ્ઞાન, એમબીએના કે સાયન્સના જ્ઞાન, પીએચડીના કે કોઈ પણ જ્ઞાન, એ બધા તો માહિતી રૂપ છે, એ કંઈ જ્ઞાન નથી. એટલે ભણતર હોય એટલે કે એ જ્ઞાની થઈ જાય છે એમ નથી. જે આત્માને જાણે છે તે જ્ઞાની છે. જ્ઞાની કોણ છે? જે સ્વને જાણે છે, પોતાને જાણે છે તે જ્ઞાની છે. કેમ કે સ્વ કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્યમય છે, એને જાણે છે એ જ્ઞાની છે. એટલે ગુરુદેવ એ વાત કહે છે કે એની પરિણતિ જ જ્ઞાન સ્વરૂપ હોવાથી એ જ્ઞાની છે. જેમ વસ્તુ ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, તેમ એની પરિણતિ, એની વ્યક્તતાનો અંશ પણ જ્ઞાન સ્વરૂપ છે. વસ્તુ જ્ઞાન સ્વરૂપ છે કેમ કે અંદર જ્ઞાન ગુણ છે અને એનું પરિણમન થાય છે. પણ એની સાથે એક બીજી વાત અહીંયા એ કહે છે ગુરુદેવ કે એની વ્યક્તતા, એની વ્યક્તતાનો અંશ પણ એ જ્ઞાન સ્વરૂપ છે. વસ્તુ ભગવાન આત્મા તો ત્રિકાળ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે. પણ એની જે પરિણતિ છે એ પરિણતિ, એની વ્યક્તતા, એ વ્યક્તપણે જે જણાય છે એ વ્યક્તતાનો અંશ પણ એ જ્ઞાન સ્વરૂપ છે અને તેથી તે જ્ઞાની છે. અહીં વ્યક્ત અંશ જે પર્યાય, વ્યક્તતા તો પર્યાયમાં હોય ને, વ્યક્ત થાય છે એ તો પર્યાયમાં છે. તો એ વ્યક્ત અંશ જે પર્યાય તે જ્ઞાનમય છે, એટલે કે એ જ્ઞાનની પર્યાય છે. પણ એ કંઈ રાગમય કે વિકલ્પમય નથી. જીવ જ્ઞાન કરે છે અને જ્ઞાન કરે છે, પર સંબંધીનું જ્ઞાન કરે છે, એથી કંઈ એને રાગ થાય છે એમ નથી. જ્ઞાન કરવાથી એને પર સાથે જોડાવાનું થાય છે એમ થતું નથી. પરનું જ્ઞાન કરવાથી કંઈ જ્ઞાનમય થાય છે એમ નથી. આપણે પેલું અરીસાનું ઉદાહરણ સમજ્યા છીએ ને કે અરીસાની અંદર સામે પડેલા પદાર્થોના પ્રતિબિંબ પડવાથી કોઈ અરીસો મલિન થઈ જાય છે એમ નથી. બહાર રહેલી મલિનતા એ અરીસામાં એના પ્રતિબિંબ દ્વારા કંઈ ઘૂસતી નથી. એટલે કોઈ પણ વિષય નું જ્યારે એ જ્ઞાન કરે છે તો એ જ્ઞાન કરે છે ત્યારે એનો જ્ઞાનનો ઉપયોગ એટલો શુદ્ધ છે કે અજ્ઞાનીને એને એમ લાગી જાય છે કે જાણે કે એનામાં છે. ખરેખર એમાં કંઈ એ પર વિષય અંદર પ્રવેશ પામતો નથી, એ પર વિષય અંદર આવી જતો નથી. પણ ઉપયોગ એટલો બધો નિર્મળ છે, એટલો શુદ્ધ છે કે એમાં એને એમ લાગે છે કે એ પર પદાર્થ પોતાનામાં આવી ગયો છે. જેમ પેલા બાળકને એમ લાગે છે કે અરીસાની બહાર રહેલો મોર જાણે કે અરીસાની અંદર છે, એવું આ અજ્ઞાનીને એમ લાગે છે. પણ જ્ઞાન છે જેનું એ જ્ઞાન થયું છે એ તો પર્યાય છે. અને એવું નિર્મળ જ્ઞાન થવાનું કારણ એની શક્તિ છે. જેમ અરીસાની નિર્મળતા છે માટે એવું ચોખ્ખું પ્રતિબિંબ પડે છે, એવી જ રીતે એ જ્ઞાનની એ સમયની એવી યોગ્યતા છે જેથી કરી અને એ પરજ્ઞેયો એમાં ઝળકે છે, પ્રતિબિંબિત થાય છે તો થાય છે. અને એમ થવાથી કંઈ એને રાગ થઈ જાય છે એમ નથી. એટલે એ જે વ્યક્ત અંશ છે જે એ પણ જ્ઞાનમય છે, પણ એ કંઈ રાગમય કે વિકલ્પમય નથી. તેથી એ વ્યક્ત અંશ છે એને પણ અહીંયા જ્ઞાની કહ્યો છે. રાગ કે દ્વેષ થવા એમાં તો જીવની પુરુષાર્થની ઊંધાઈ છે. પુરુષાર્થ જે રીતે કરવો જોઈએ એ રીતે નથી કરતો અને વિપરીત રીતે પુરુષાર્થ કરે છે, એ ઊંધાઈ છે, આડોળાઈ છે, એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે, એ પ્રમાદ છે. એટલે એને એવા રાગ થાય છે કે દ્વેષ થાય છે અને એવા શુભાશુભ ભાવ રૂપે એનું પરિણમન થાય છે. કંઈ કોઈ સામે રહેલો પદાર્થ પણ એને એવા રાગ કે વિકલ્પ કરાવતો નથી, કે એના જ્ઞાન ગુણમાં પણ એવું કંઈ નથી કે જેને લીધે એને રાગ કે વિકલ્પ થાય. પણ છતાંય એને રાગ થાય છે તો એનો ઊંધો પુરુષાર્થ છે, એની ઊંધી માન્યતા છે, એનો પ્રમાદ છે, એનું અજ્ઞાન છે, એનું મિથ્યાત્વ છે. તો અહીંયા આ રીતે જ્ઞાનની વાત કરી. હવે સાતમો બોલ પાના નંબર 90 ઉપર. સાતમા બોલમાં બે અર્થ કહ્યા છે. ગુરુદેવ કહે છે કે સ્વના ભવન માત્ર સ્વરૂપ હોવાથી સ્વભાવ છે. સ્વના ભવન, ભવન એટલે હોવા પણ, સ્વના ભવન માત્ર સ્વરૂપ હોવાથી સ્વભાવ છે. સ્વભાવ કેમ કયો? તો કહે છે કે શુદ્ધ પરિણતિ સ્વના ભવન માત્ર છે. શુદ્ધ પરિણતિ સ્વરૂપે હોવાપણું છે એવું એનું ભવન થાય છે. શુદ્ધ પરિણતિ સ્વના ભવન માત્ર છે, સ્વના ભવન રૂપ જ છે, એટલે ચૈતન્યના ભવન રૂપ છે. એ ચૈતન્યના ભવન રૂપ, ચૈતન્યના હોવા રૂપ છે. પણ એ કઈ રાગના ભવન રૂપ નથી કે દ્વેષના ભવન રૂપ નથી, સ્વના ભવન માત્ર સ્વરૂપ હોવાથી એ સ્વભાવ છે. એ સ્વભાવ કેમ કહેવો? તો કહે છે કે એ શુદ્ધ પરિણતિ સ્વના ભવન માત્ર છે, સ્વનું હોવાપણું છે એમાં, એવું એ પરિણમન છે, એવું શુદ્ધ પરિણમન છે, એટલે એ સ્વભાવ કયો. એ રાગના ભવન રૂપ નથી, એ સ્વના ભવન રૂપ છે. એટલે સ્વ તો કેવું છે? શુદ્ધ છે, એટલે એ પરિણતિ શુદ્ધ છે. અહીંયા આપણે પરિણતિની વાત કરી રહ્યા છીએ, પરિણામની વાત કરી રહ્યા છીએ. ભગવાન આત્મા ત્રિકાળ દ્રવ્ય તરીકે તો શુદ્ધ છે જ, એ તો છે જ, પણ આપણે તો એની પરિણતિની વાત લઈએ છીએ ત્યારે પરિણામની વાત કરવી છે. એટલે એ સ્વનું ભવન એટલે સ્વભાવ, સ્વનું પરિણમન જે શુદ્ધ છે, એ પરિણતિ એ ચૈતન્યના ભવન રૂપે છે. કેમ કે સ્વ છે તે ચૈતન્ય સ્વરૂપે છે, એટલે એ ચૈતન્યના ભવન રૂપે છે, પણ તે રાગના ભવન રૂપે નથી. રાગ તો પર વસ્તુ છે, પર ચીજ છે, એ તો આત્માથી તદ્દન જુદો છે. અને એવો રાગ થવામાં આત્મામાં કોઈ ગુણ પણ નથી કે જેને કારણે રાગ થાય. એટલે રાગનું ભવન એ કે સ્વભાવમાં નથી, સ્વપરિણતિની અંદર સ્વનું ભવન છે, પણ કે રાગનું ભવન નથી, રાગનું એમાં હોવાપણું નથી. અને આ વાતને એને બરાબર સમજવાની છે. એકાંત છે, એકાંત છે કરી એને સમજાવ વગર કાઢી નાખશે તો વાત નહીં ચાલે. પ્રભુ જેમ છે તેમ સત્ય સમજવું તો પડશે ને. ન સમજાય તો ફરી વાર વાંચવું, ફરી વાર વિચાર કરવો, ફરીથી ગુરુદેવનું પ્રવચન સાંભળવું. પણ કંઈ એમને એમ પોતાની મતિ કલ્પનાએ વસ્તુને માની લેવામાં આવશે તો કંઈ વસ્તુ એવી છે નહીં, અને પછી એ મિથ્યાત્વને કારણે તો ઘણું રખડવું થશે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એને એમ એકાંતે સમજાવીના કાઢી નાખવી એમ ને, એકાંત છે, એકાંત છે કરીને. ના, એવું એકાંત નથી, અહીંયા તો અનેકાંત સ્વરૂપ છે, પણ સમજવામાં ફેર પડે છે. ગુરુદેવ એક બીજી વાત પણ સાથે અહીંયા કરે છે કે ભાઈ તું આ સમજીશ નહીં, અને જો આમને આમ તારું આયુષ્ય પૂરું થઈ જશે તો તું સમ્યક દર્શન વિના રખડી પડીશ. કોને ખબર છે કેટલું આયુષ્ય હશે? કઈ યુવાન હોય એટલે હજી ઘણું આયુષ્ય બાકી રહ્યું છે, અને પછીથી ધર્મ કરશું એવી જો એની માન્યતા હોય તો એ મિથ્યા માન્યતા છે. ગુરુદેવ કહે છે કે જુવાન જોધ હોય તેને પણ જોત જોતામાં આયુષ પૂરું થયે સમય માત્રમાં દેહ છૂટી જાય છે. દેહની સ્થિતિ કેટલી, કોઈ એમ કહેતું હોય કે અમે તો નિરોગી છીએ, અમને તો ક્યાંય નખમાય રોગ નથી, એમ એ માનતા હોય, પણ એ પરિસ્થિતિ ને પલટાતા વાર કેટલી લાગશે. એક સમય, એક સમયની અંદર પરિસ્થિતિ પલટાય અને આપણે સમાચાર મેળવીએ કે એ ભાઈ તો દેહ છોડીને, કે ભાઈ તો દેહ છોડી અવસાન પામે. એક સમયમાં બધું બની જાય છે. દેહ છૂટવામાં કોઈ વધારે સમય લાગે છે એમ નહીં, અને એવી જ રીતે સમ્યક દર્શન થવામાં પણ ક્યાં વધારે સમય લાગે છે. સમ્યક દર્શન થવામાં પણ એક સમય, દેહ છૂટવામાં જેમ એક સમય, તેવી રીતે સંકિત થવામાં પણ એક સમય છે. આ દેહ છોડીને ભાઈ બીજે સમયે તું ક્યાં જઈશ કોને ખબર છે. ગુરુદેવ કહે છે કે આ દેહ છોડીને ભાઈ બીજે સમયે ક્યાં જઈશ, ક્યાંય કોઈક જગ્યાએ ચાલ્યો જઈશ, અજાણ્યા પ્રદેશમાં, અજાણ્યા લોકો સાથે, અજાણ્યા ક્ષેત્રે ક્યાં ચાલ્યો જઈશ. તારા સ્વભાવ માત્ર જે પરિણામ છે, એટલે કે જે સ્વભાવ શુદ્ધ છે, નિર્મળ સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, અને એના એવા પરિણામ છે, એ જો પ્રગટ કર્યા હશે, એટલે કે સમ્યક દર્શન થયું હશે, તો તું ત્યાં જ્યાં જઈશ ત્યાં પણ તું સ્વભાવમાં જ હોઈશ. ભલે ને નરકનું આયુષ હોય તો પણ શું છે, તિરેજનું આયુષ હોય તો પણ શું છે, ગમે તે ગતિ હોય, પણ એક વખત સમ્યક દર્શન થયું છે પછી તો એ જીવ પોતે પોતાના સ્વભાવમાં રહે છે. શ્રીમદજીને કોઈએ એક વખત પૂછ્યું કે શ્રીકૃષ્ણ હમણાં ક્યાં છે. બધા જાણે છે કે શ્રીકૃષ્ણ ભગવાન તો નરકમાં છે અને હવે પછી એ તીર્થંકર થવાના છે, પણ અત્યારે એમને નરકની ગતિ છે. ત્યારે શ્રીમદજીએ એ પૂછનારને જવાબ આપ્યો કે એ તો પોતાના આત્મામાં છે, પોતાના સ્વભાવમાં છે. અને વસ્તુ પણ એમ જ છે કે સંકિતિ હોય એ ક્યાં હોય, એ ગતિમાં નથી હોતા, એની દ્રષ્ટિ ગતિ તરફ હોય નહીં. વર્તમાન પર્યાય જે છે એના તરફ એની દ્રષ્ટિ હોતી નથી, એને તો પોતાના ત્રિકાળ સ્વરૂપ તરફ દ્રષ્ટિ હોય છે, પોતાના જ્ઞાયક ભાવ તરફ દ્રષ્ટિ હોય છે, એટલે એ તો પોતાના સ્વભાવમાં છે એમ કૃપાળુદેવે કહ્યું. સંકિતિ પુરુષ જ્યાં હોય ત્યાં સ્વભાવમાં જ છે, કોઈ ગતિમાં છે એમ પરમાર્થે છે જ નહીં, એ તો આનંદ અને જ્ઞાનના સ્વરૂપના પરિણમનમાં છે, અને જે વિકલ્પ આવે એમાં પણ એ નથી. એને દુઃખનું વેદન હોય અને દુઃખનું વેદન થાય છે એને એ જાણે છે, નથી જાણતા એમ નથી, છતાં પણ એ તો પોતાના સ્વભાવમાં છે, દ્રષ્ટિ તો ત્યાં જ રહી છે. કોઈ સંકિતિ નરકમાં હોય અને ત્યાં દુઃખ થાય, અણગમાનો ભાવ આવે, છતાં તે એમાં નથી, એ અણગમાના ભાવમાં નથી, એ દુઃખમાં નથી, એ તો સ્વના ભવન માત્ર જે સ્વભાવ ભાવ ચૈતન્ય ભાવ છે એમાં જ છે, એ એમાં જ છે. કળષ્ટિકા કળશિક 31માં આવે છે કે મિથ્યાત્વ પરિણતિનો ત્યાગ થતાં, મિથ્યાત્વ પરિણતિનો ત્યાગ થતાં એટલે સમ્યક્ત્વ પ્રગટ થયું છે ત્યારે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે, અને એવો અનુભવ થતાં સાક્ષાત રત્નત્રય ઘટે છે, એટલે કે હોય છે, સાક્ષાત રત્નત્રય હોય છે. સંકિતિને થોડો પણ સ્વરૂપ સ્થિરતાનો અંશ ચોથે ગુણસ્થાને આવે છે, જેટલો અંશ છે, જેટલો સમય છે, એ સમય એ કેવળ જ્ઞાનનો અંશ છે, એ પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય મટતા તે નિજ ઘરમાં થોડો સ્થિર થયો એ અપેક્ષાથી સંકિતિ પણ સ્વભાવ માત્ર છે. તો આવો આત્માનો સ્વભાવ છે એ સ્વનો અહીંયા આ રીતે કંઈક અર્થ કર્યો. અહીંયા આગળ પણ વાત કરે છે કે સ્વના ભવન માત્ર હોવાથી સ્વભાવ છે, એમ એક અર્થ થયો. હવે બીજો અર્થ, સ્વત એટલે પોતાથી જ ચૈતન્યના ભવન માત્ર સ્વરૂપ હોવાથી સદભાવ છે. પેલા સ્વભાવ કયો? સ્વના ભવન માત્ર હોવાથી સ્વભાવ કયો? અને હવે અહીંયા બીજો અર્થ કરે છે કે સ્વત એટલે પોતાથી જ, બીજા કોઈ દ્વારા નહીં, અન્ય દ્વારા નહીં, અન્યથી નહીં, પોતાથી જ ચૈતન્યના ભવન માત્ર સ્વરૂપ હોવાથી, ચૈતન્યના ભવન સ્વરૂપ પોતે પોતાથી છે, એ સ્વથી છે, સ્વત છે, સ્વનો અર્થ અહીંયા સ્વત કર્યો એટલે પોતાથી જ છે. અને એમ ભવન માત્ર, ચૈતન્યના ભવન માત્ર પોતાથી જ હોવાથી સદભાવ છે. પર્યાયમાં રાગના હોવાનો અભાવ, રાગ નથી ને, પર્યાયમાં રાગ નથી, અને ચૈતન્યના હોવાનો સદભાવ, ચૈતન્યનું હોવાપણું છે એ સદભાવ, એ જેવો સ્વભાવ છે તેવું થવું એનું નામ સદભાવ છે. ચૈતન્યના હોવાનો સદભાવ એ સદભાવ છે, અને જેવો સ્વભાવ છે તેવું થવું એનું નામ સદભાવ છે. કારણ કે જે સ્વત હોય તે સત સ્વરૂપ જ હોય, એટલે સત સ્વરૂપે જે વસ્તુ છે તે જ પોતાથી હોય, બીજા અન્યથી ન હોય. જેવું સ્વત સ્વરૂપ ત્રણ કાળ છે, ત્રણેય કાળમાં જેવું સત્વ સ્વરૂપ છે એવો જ એનો ચૈતન્ય પરિણામ મોક્ષ માર્ગ પણ સ્વત હોવાથી સદભાવ છે. એને કોઈ વ્યવહારની કે નિમિત્તની અપેક્ષા નથી. પોતાનું સ્વરૂપ સ્વત પોતાથી જ છે એવું ચૈતન્ય પરિણમન, એવું ચૈતન્ય ભવન એ સદભાવ છે. અને એ સદભાવ, એ સદભાવ ત્રિકાળ છે, અને અહીંયા એવો એ સદભાવ એ પરિણમન રૂપ છે. એક સદભાવ છે તે એ ત્રિકાળ છે, અને બીજું અહીંયા જે દર્શાવવું છે તે પરિણમન દર્શાવ્યું છે કે જેવો સ્વભાવ છે તેવું થવું એનું નામ સદભાવ છે. સદભાવ એવો ત્રિકાળ છે અને સાથે એવું જ એનું પરિણમન છે. અહીંયા બધી વસ્તુ પરિણમન દ્વારા દર્શાવી છે, અહીંયા બધું પરિણમન દર્શાવ્યું છે. અને એમ કહેવું છે કે આવું જે પરિણમન થઈ રહ્યું છે એ જ્ઞાન રૂપે પરિણમન થઈ રહ્યું છે, અને એ જ જ્ઞાન છે તે મોક્ષનું કારણ છે. એમાં કોઈ વ્યવહારની કે નિમિત્તની જરૂર નથી, અપેક્ષા પણ નથી. આ વાત આપણને અહીંયા સમજાવી. એટલે કહે છે કે આ પ્રમાણે શબ્દ ભેદ હોવા છતાં વસ્તુ ભેદ નથી, વસ્તુમાં કોઈ ભેદ નથી, શબ્દ જુદા જુદા છે. એ પરિણમન દર્શાવવું છે તો જુદા જુદા શબ્દો દ્વારા જુદી જુદી વસ્તુને દર્શાવવામાં આવી, પણ એમાં વસ્તુમાં કોઈ ભેદ નથી. નામ જુદા છે પણ વસ્તુ એક જ છે. શબ્દ ભેદ સાત બોલથી કયા અને એના આઠ અર્થ કર્યા, પણ મોક્ષ માર્ગની પરિણતિ તો એક જ પ્રકારની છે. વસ્તુ ભેદ નથી, વસ્તુ એક જ છે, મોક્ષ માર્ગ એક જ છે. ગાથા 151 ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા ગુરુદેવ કહે છે કે મોક્ષનું મૂળ ઉપાદાન, શુદ્ધ ઉપાદાન આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન છે તે આત્મા છે, અને આત્મા છે તે જ્ઞાન છે. આત્માના બધા ગુણોમાં જ્ઞાન ગુણની આ વિશેષતા છે કે જ્ઞાન પોતે પોતાને જાણે, જ્ઞાન પોતે પોતાને જાણે અને પરને પણ જાણે છે. સ્વ પર પ્રકાશક છે, સ્વ અને પર બંનેને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન છે. વિકલ્પ રાગ વિના માત્ર જાણે એવો જ એનો સ્વભાવ છે. એને કોઈ વિકલ્પ કે રાગની કે દ્વેષની કે પરની કોઈની અપેક્ષા નથી, જરૂર નથી. એના જાણપણામાં એને કોઈની જરૂર નથી. એનો સ્વભાવ જ એવો છે કે કોઈની પણ મદદ કે સહાય વિના એ જ્ઞેય માત્રને જાણી શકે એવો એનો શક્તિરૂપ સ્વભાવ અંદરમાં પડ્યો છે. અને કેવળ જ્ઞાન થતાં એ પૂર્ણપણે ઉઘાડ થાય છે. જે શક્તિરૂપે પડ્યું છે, કેવળ જ્ઞાન શક્તિરૂપે પડ્યું છે, એનો એ કેવળ જ્ઞાનની પર્યાય થતાં એ જ્ઞાનનો પૂર્ણપણે એવો ઉઘાડ થાય છે. એટલે કે એને જ્ઞાન કરવામાં કોઈની જરૂર નથી એવો એનો સ્વભાવ જ છે. એને કંઈ ભેદ પાડીને જાણે એવો એનો સ્વભાવ નથી, વિકલ્પ દ્વારા જાણે એવો પણ કંઈ એનો સ્વભાવ નથી. સ્વપરને ભેદ પાડીને જાણવું એવો આત્માનો સ્વભાવ છે. આમ સ્વપરને ભેદ પાડીને જાણવું એવો આત્માનો સ્વભાવ છે. સ્વથી પર જુદું છે એમ આત્મા જાણે એવો જ એનો સ્વભાવ છે. આમ જ્ઞાન સ્વભાવી આત્મા હોવાથી જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે એમ અભેદથી વાત છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે. તો આ રીતે ગાથા 151 અહીંયા પૂરી થાય છે. હવે આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે કુમકુંદાચાર્ય ભગવાન. ગાથા 152 કહે છે, પરમાર્થે ત્વસ્થિત યહ કરોતિ તપો વ્રતમ ચોત ધારયતિ તત્સર્વ બાલ તપો બાલ વ્રતમ બ્રુવંતિ સર્વજ્ઞ. ગુજરાતીમાં આ ગાથા લઈએ. પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે વ્રતને ધરે સઘળું તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. સર્વજ્ઞ શું કહે છે કે બધું તપ કે બાળ તપ અને વ્રત તે બાળ વ્રત છે. જે પરમાર્થમાં સ્થિત નથી અને એવા તપને વ્રતને કરે છે એમ સર્વજ્ઞ કહે છે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે, પરમાર્થે તું અસ્થિત યહ તપઃ કરોતિ, પરમાર્થમાં અસ્થિત એટલે પરમાર્થમાં તું સ્થિત નથી, પરમાર્થને જાણતો નથી. પરમાર્થમાં સ્થિતની તો ક્યાં વાત છે કે જે પરમાર્થ છે એને જાણતો પણ નથી, જેનું લક્ષ્ય આત્મા તરફ થયું પણ નથી, જેને સમ્યક દર્શન નથી, એ પરમાર્થમાં અસ્થિત છે. એટલે એવો પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ એ તપ કરે છે, ચ વ્રતમ ધારયતિ તથા વ્રત પણ ધારણ કરે છે, તત્સર્વ સર્વજ્ઞા બાલ તપઃ બાલ વ્રતમ બ્રુવંતિ, તેના તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળ તપ અને બાળ વ્રત કહે છે. જે પરમાર્થમાં અસ્થિત છે એવો જીવ તપ કરે છે અને વ્રત ધારણ કરે છે તો એના એ બધા સર્વ તપ અને વ્રત છે એ બાળ વ્રત અને બાળ તપ છે એમ સર્વજ્ઞ ભગવાન કહે છે. એટલે કે સમ્યક દર્શન વિનાના એ તપ અને વ્રત જે છે તે બાળ તપ અને બાળ વ્રત છે. જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો નથી એવો મિથ્યાદ્રષ્ટિ તપ અને વ્રત કરે છે તો એ માત્ર શુભભાવ છે, એ માત્ર શુભભાવ છે. એટલે એને બાળ તપ અને બાળ વ્રત કહ્યા. એટલે બાળકના તપ અને વ્રત જે છે જે સમજ્યા વગર કરતા હોય છે બાળકો, એના જેવું છે. બાળકને આપણે સાથે રહીને કરાવીએ તપ આ રીતે કે ચાલ ભાઈ આજે ન ખાતો એટલે એકાશનું કરી લે, એટલે કરી લે. એને ખબર નથી કે એનો શું અર્થ થાય છે, એમ કરવાથી શું થશે એ તો એને ખબર નથી, તો રમ્યા કરે છે. એની તો દ્રષ્ટિ ધર્મ તરફ પણ નથી, એ કંઈ કરતો પણ નથી. એવું જ આ જે મિથ્યા દ્રષ્ટિ છે એમનું પણ છે કે જેમને પોતાના સ્વરૂપને જાણ્યું નથી, અનુભવ્યું નથી, દ્રષ્ટિ આત્મા તરફ છે નહીં, અને એ જે કોઈ વ્રત અને તપ કરે છે તો એ બધું કેવું છે, શુભ ભાવ છે, એથી કંઈ એ પોતે મોક્ષના માર્ગમાં છે એમ તો થતું નથી, એમ તો વાત બનતી નથી. ટીકામાં અહીંયા કહે છે કે આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાન છે એ જ મોક્ષનું કારણ છે. એવા પેલા જે બાળ વ્રત અને બાળ તપ જે છે એ તો બધા શુભભાવ છે અને એ તો બંધનું કારણ છે. એટલે આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. આગમ તો જીનવાણીમાંથી ઉદ્ભવ્યા છે ને, અને એમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે, જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, એનું ભાન નથી, અનુભવ સહિત પોતાના સ્વરૂપને જેણે જાણ્યું નથી, એવો જે જીવ એ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે. કેમ કે પરમાર્થભૂત જ્ઞાન એટલે શું? પોતાના સ્વરૂપનું જ્ઞાન છે એ પરમાર્થભૂત જ્ઞાન છે. બાકી બીજું બધું જે જ્ઞાન છે એ તો માહિતીરૂપ છે. આ પુસ્તકના જ્ઞાન છે એ કંઈ જ્ઞાન નથી. આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ અને આપણે જે યાદ રાખીએ છીએ દ્રવ્ય ગુણ અને પર્યાય અને પર્યાયના ઉત્પાદને વ્યયને નવ તત્વ અને છ દ્રવ્યને આ બધું જે જાણીએ છીએ, પ્રશ્નોત્તરમાળા આખી મોઢે કરી લઈએ છીએ, એ કંઈ જ્ઞાન નથી. જ્ઞાન તો આત્માનું જ્ઞાન અનુભવ સહિત થાય છે એ જ્ઞાન છે. આ તો બધું માહિતી રૂપે છે. આ તો બધું માહિતી રૂપે છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં લીન થયા, સ્થિર થયા અને પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એનો પૂર્ણપણે ઉઘાડ થતા કેવળ જ્ઞાન એમને પ્રગટ થયું એટલે સહજ રીતે ઈચ્છા વિના ઓમકાર ધ્વનિ ઉઠે છે અને એ ઓમકાર ધ્વનિની અંદર જ્ઞાનના ધોધ વહે છે અને એ જ્ઞાનના ધોધમાંથી ગણધર ભગવાન આ આગમોની રચના કરે છે. એટલે જ્ઞાન ક્યાંથી આવે છે? જ્ઞાન તો પોતાના સ્વરૂપમાંથી આવે છે. પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે ત્યાંથી જ્ઞાન તો ઉદ્ભવે છે. એટલે એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો જે અનુભવ છે એ જ્ઞાન રૂપે છે એટલે એને જ્ઞાન કહ્યું છે. એટલે પોતાના સ્વરૂપનો અનુભવ સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, એ જ્ઞાન છે. કંઈ આ શાસ્ત્રનું વાંચન અભ્યાસ કરીએ એ જ્ઞાન નથી. જ્ઞાન તો અનુભવ સહિતની દશા છે. હવે એવો જેને અનુભવ નથી, એવું જેને જ્ઞાન નથી, એવા જ્ઞાનથી જે રહિત છે એને મિથ્યાદ્રષ્ટિ કયા, એને મિથ્યાત્વ સહિત કયા, અથવા તો એ પરમાર્થમાં અસ્થિત છે એમ કહેવામાં આવ્યું. એવા પરમાર્થમાં અસ્થિત કે જે પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેમના એવા જીવોના એક અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલા વ્રત, તપ આદિ કર્મો, એવા બધા કાર્યો, એવા બધા ભાવો, એવી બધી પ્રવૃત્તિઓ, એવા બધા વિકલ્પો એ બંધના કારણ છે અને એવા બંધના કારણ હોવાને લીધે તે કર્મો, તે કાર્યો ને બાળ એવી સંજ્ઞા આપીને નિષેધ્યા હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે. આ તો વ્રત અને તપ અજ્ઞાનીના છે, એને બાળ સંજ્ઞા આપી અને એવી બાળ સંજ્ઞા એને આપી એટલે પછી એનો અર્થ એ થયો કે જ્ઞાન સિવાય બીજું કંઈ કારણ મોક્ષનું હોઈ શકે જ નહીં. આ આગમ દ્વારા સિદ્ધ થાય છે. વ્રત અને તપ જો મોક્ષનું કારણ હોત તો પછી એ અજ્ઞાન અવસ્થામાં પણ વ્રત અને તપ મોક્ષનું કારણ થવું જોઈતું હતું, પણ એમ તો થતું નથી. વ્રત અને તપ છે એ તો શુભ ભાવ છે. જરાક સમજીએ તો ખ્યાલ આવે. સમજ્યા વિના, એના ઉપર વિચાર કર્યા વિના, મનન મંથન ચિંતન કર્યા વિના આપણે ખોટા વિરોધ કરીએ છીએ. ગુરુદેવે શું કહ્યું છે એને જરાક સમજીએ તો બધું ખ્યાલ આવે એવું છે. જુઓ ભાઈ, વ્રત કરીએ છીએ આપણે, તો વ્રત કરીએ છીએ તો કોણ કરે છે? એમાં આત્મા કંઈ કરે છે? જરાક શાંતિથી સમજવા જેવું છે કે એમાં વ્રત કરીએ છીએ તો એમાં આત્મા શું કરે છે? આમેય આત્મા તો કોઈ ખોરાક લેતો નથી. આત્મા ક્યાં ખોરાક લે છે? આત્મા ખોરાક લે છે? આત્મા તો લેતો જ નથી. તો વ્રત કર્યું, આજે ઉપવાસનું વ્રત રાખ્યું આપણે, કે તપ કર્યું, એ રીતે બોસદ તપ કર્યું, તો એમાં આત્મા તો ક્યાં ખોરાક લે જ છે. આમે આત્મા તો કોઈ ને ગ્રહણ કરતો નથી કે કોઈને છોડતો નથી. એને તો ગ્રહણ કરવું પણ નથી ને ત્યાગ પણ નથી. એટલે એમાં ખોરાક લેવાથી કે ન લેવાથી આત્માને તો કાંઈ ફેર પડતો જ નથી. તો એણે શું કર્યું? એમાં માત્ર ભાવ કર્યો. શેનો ભાવ કર્યો? કે ખોરાક નથી લેવો એવો ભાવ કર્યો. જો શાંતિથી સમજવા જેવું છે, ખોરાક નથી લેવો એવો આજે ભાવ કર્યો અને સવારના પોરમાં એને નક્કી કર્યું. એને વિકલ્પ આવ્યો અને એના વિકલ્પમાં એને આજે ખોરાક નથી લેવો એવો નિર્ણય કર્યો. એને ભાવ એવો થયો. હવે આ ભાવ જે છે, ખોરાક ન લેવાનો ભાવ, એટલો જ ભાવ, એ ભાવ શુભ ભાવ છે. બાકી વાત રહી ખોરાક ન આવવાની, શરીરમાં ખોરાક ન ગયો તો એમાં શરીર પણ પૂતગળ અને ખોરાક પણ પૂતગળ. એ વખતે શરીરના પૂતગળોનું એમ જ થવાનું હતું અને પેલા ખોરાકના પૂતગળોનું પણ એમ જ થવાનું હતું. બંનેનો સંયોગ નહોતો થવાનો, તો ન થયો. કોઈ પણ દ્રવ્ય છે, એ દ્રવ્ય પોતે સ્વયં કરતા થઈને કાર્ય કરે છે ને, એના પરિણામ કરવાવાળું એ પોતે છે કે બીજો કોઈ છે? એ ખોરાક જે છે, જે રોટલી છે, એ રોટલીના ટુકડા થઈ અને એનો કોળિયો બનવો એ કોણ કરે? રોટલી પોતે કરે કે બીજું કોઈ કરતું હશે? દ્રવ્યની સ્વતંત્રતા વિશે આટલો બધો વિચાર કર્યા પછીથી અને કરતા કર્મ અધિકારને આટલો સારી રીતે સમજ્યા પછીથી એટલું તો સમજાય છે કે એ ખોરાકના પરમાણુ છે, એના એ રોટલીના ટુકડા થવા અને એનો કોળિયો બનવો, આ બધું આત્મા કરે છે? આત્મા કરી શકે? કરતો જ નથી આત્મા. તો પછી એમાં આત્મા ક્યાં કંઈ કરે જ છે? એ ક્રિયા જે થઈ રહી છે એનો કરતા કોણ છે? રોટલી પોતે છે, એ ખોરાક પોતે છે. એટલે એ પૂતગળના કાર્યો જે રીતે થવાના હતા એ રીતે એ દિવસે થયા છે. શરીરના કાર્યો, જે શરીર પણ પૂતગળ છે, એના કાર્યો જે રીતે થવાના હતા એ રીતે એ દિવસે થયા છે. આત્માએ શું કર્યું? માત્ર ભાવ કર્યો. સવારના પોરમાં ઉઠીને એને ભાવ કર્યો કે ખોરાક નથી લેવો. પણ એ તો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જ હતો કે એ દિવસે એ ખોરાકના પરમાણુઓનું એમ જ થવાનું હતું, એ રોટલી એમ જ પડી રહેવાની હતી, એના ટુકડા થવાના ન હતા, એનો કોળિયો વળવાનો ન હતો. માટે એ રોટલી ખોરાક રૂપે શરીરમાં ગઈ નહીં અને શરીરનું પણ એમ જ થવાનું હતું એટલે એમ જ થયું. એ એમ જ થયું છે. એટલે એમાં વ્રત કેવી રીતે થયું? માત્ર શુભભાવ થયો. હવે શુભભાવ છે, શુભભાવ છે એ શુભભાવ થાય એવો આત્મામાં કોઈ ગુણ છે? શુભભાવ એ આત્માનું સ્વરૂપ છે. જો આત્માનું સ્વરૂપ હોય શુભભાવ, તો સિદ્ધને પણ હોવો જોઈએ. સિદ્ધને એવો શુભભાવ હોતો નથી. શુભ કે અશુભ કોઈ ભાવ એવા હોતા નથી, એ તો શુદ્ધ ભાવમાં જ છે. એટલે એ આત્માનો ભાવ પણ નથી. જે શુભભાવ સવારના પોરમાં તમને થયો એ આત્માનો તો ભાવ નથી, એ તો અશુદ્ધ ભાવ છે, એ તો વિભાવ છે, એ તો પરના લક્ષ્ય થયેલો ભાવ છે. એમાં સ્વના લક્ષ્ય કંઈ થયું જ નથી. લક્ષ કોનું થયું છે? એમાં ખોરાકના લક્ષ્ય થયેલો ભાવ છે. એને તમે ઉપવાસ કયો, એને તમે ઉપવાસ કયો, અને એમાં પેલા પૂતગળ પરમાણુનું તો એમ જ થવાનું હતું, એ રોટલી એમ જ પડી રહેવાની હતી તો પડી રહી, એના ટુકડા થયા નહીં, કોળિયો વળ્યો નહીં શરીર સાથે અને એની સમીપતા થઈ નહીં, અને શરીરનું પણ એમ જ થવાનું હતું તો એમ જ થયું. એમાં તમે જે કર્યો જે ભાવ, એને આપણે શુભભાવ કહીએ, પણ એ શુભભાવ એ આત્માનો ક્યાં છે? એ તો પરના લક્ષ્ય થયેલો ક્ષણિક ભાવ છે, જે બંધનું કારણ છે, જે બંધનું કારણ છે. એટલે બાહ્યમાં જે વ્રત અને તપ જે છે એ બધું જે છે તે શું છે? એ શુભભાવ માત્ર છે, અને એવા શુભભાવ દ્વારા ધર્મ થતો નથી. એવા શુભભાવ દ્વારા બંધ થાય છે, એ મુક્તિનું કારણ નથી, એ મોક્ષનું કારણ નથી. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે જીવને જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતાને સ્થિરતા કરે છે તો પછી એ વખતે એને ખોરાક લેવાનું પ્રયોજન થતું જ નથી. એને ખોરાક લેવાનો વિકલ્પ પણ ઉઠતો નથી. ખોરાક ન લેવો એવો પણ વિકલ્પ ઉઠતો નથી. સાચી રીતે કહીએ તો જે મુનિ છે પોતે પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરી રહ્યા છે, અંતર્મુહૂર્તમાં પાછા પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, બહાર આવે છે અને પાછા સ્વરૂપમાં જાય છે, હજારો વખત દિવસમાં પોતાના સ્વરૂપમાં જે જાય છે, એને તો વિકલ્પ પણ એવો આવતો નથી કે આજે ખોરાક નથી લેવો, એવો વિકલ્પ પણ નથી આવતો. કારણ કે પોતે પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીને રહ્યા છે અને એમાં એ આનંદ અનુભવી રહ્યા છે, ત્યાં એમાં એવો વિકલ્પ ક્યાંથી આવે? અને બહારમાં આવ્યા છે અને જો વિકલ્પ આવી ગયો, એવો કોઈ વાર વિકલ્પ આવી ગયો, તો ખોરાક લેવા જાય છે. બાકી કંઈ એમ નથી કે એ આજે પછખાણ કર્યા અને પછી હવે અમને એનું ફળ મળશે, એને આવી કોઈ દ્રષ્ટિ મુનિને હોતી નથી. એટલે આવો કોઈ ધર્મ છે જ નહીં. આપણે બહારથી જોઈએ છીએ કે મુનિને આજે ઉપવાસ છીએ, એટલે માત્ર ઉપવાસ બહારથી જે દેખાયું એને જોઈ લીધો, એટલે આપણે ઘરે જઈને આપણે ખોરાક ન લીધો અને આપણે પણ મુનિની જેમ સમજી લીધું કે આપણે પણ ઉપવાસ થયો, મુનિની જેમ થયું. મુનિ ત્યાં જ બેસી રહ્યા, ખોરાક ન લીધો અને ત્યાં ત્યાં જ રહ્યા, એટલે એમને પોષદ થયો, એટલે આપણે પણ ઘરે જઈ અને નક્કી કર્યું કે આપણે પણ ઉપાશ્રયમાં જઈને બેસી રહીશું, આજે ખોરાક નહીં લઈએ, એટલે આપણને પણ પોષદ થયો. અરે ભલા ભગવાન, એમ પોષદ નથી થતો. તું ક્યાં તારા અંતરમાં છે, તું ક્યાં તારા આ સ્વરૂપમાં અંદરમાં ગયો છે? મુનિ તો પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી અને સ્થિરતાનો પુરુષાર્થ કરતા હતા, એટલે લીનતા કરી અને અંદર રોકાઈ રહ્યા હતા. એ તો અંદરમાં હતા અને સહજ રીતે બહારમાં ખોરાક લેવાનું પણ ન થયું અને ક્યાંય ગમન પણ ન થયું, એટલે આવવું જવું પણ ન થયું અને સ્થિરતા રહી. તે તો જે બહારની જે વસ્તુ હતી એને જોઈ અને તે તો માત્ર અનુકરણ કર્યું. અંતરંગ દશા શું છે એને જાણ્યા વગર તું એવા અનુકરણ કરે અને પછી એને તું ધર્મ માને, આ કેવી વાત છે? ખ્યાલમાં આવે છે કે પેલા ડોક્ટર જતા હોય એને હોસ્પિટલમાં અને એ પછી સ્ટેથોસ્કોપ કાનમાં ભરાવી અને પેશન્ટને તપાસતા હોય અને પછી બીજો કોઈ માણસ બહારથી એવી જ રીતે અપ્રોન પહેરી અને એ પણ એ સ્ટેથોસ્કોપ ભરાવી નીકળી પડે અને પોતાની જાતને ડોક્ટર માને, એના જ એવી વાત થઈ. આ તો આ અજ્ઞાનીના અનુકરણ છે ભાઈ, બીજું કાંઈ નથી. અજ્ઞાની આવા અનુકરણ કરે છે, સાચી વાતને સમજતો નથી એટલે આવા અનુકરણો કરે છે. એટલા માટે અહીંયા શાસ્ત્રમાં વાત કરી છે કે ભાઈ, જ્યાં સુધી તને પરમાર્થ દ્રષ્ટિ થઈ નથી, પરમાર્થમાં તું સ્થિત થયો નથી, ત્યાં સુધી તારા જે વ્રત તપ જે છે એ તો પેલા બાળક જે કરે છે એના જેવું જ છે. એટલે એ બાળ વ્રત ને બાળ તપ છે, એટલે કાંઈ એ બાળ વ્રત ને બાળ તપ જે છે એ તો કાંઈ મોક્ષનું કારણ હોય નહીં. એટલે જ્ઞાન માત્ર જ એક મોક્ષનું કારણ છે. એટલા માટે આગમમાં એ જ્ઞાનને મોક્ષનું કારણ ફરમાવ્યું છે. કેટલી સરસ રીતે સમજવાની વાત છે, પણ જરાક ઊંડાણમાં ઉતરીને વિચાર કરે તો, એને તો વિરોધ કરવા છે, વાત વાતમાં વિરોધ કરવા છે. ગુરુદેવને સમજ્યા વગર કેટલાય લોકોએ એ સમય ગુમાવી દીધો. એ વખતે ગુરુદેવના વિરોધ કરવાને બદલે જો એ સોનગઢમાં જઈ અને થોડાક પ્રવચનો એમણે જો એ વખતે એટેન્ડ કર્યા હોત તો એમનો ઉદ્ધાર થઈ ગયો હોત. વ્રતની ના પાડે છે ને તપની ના પાડે, ક્યાં ના પાડી છે? તમને સમજાવ્યું કે તમે જે કરી રહ્યા છો એ સાચા વ્રત તપ નથી. વ્રત તપ કઈ રીતે છે એનું સાચું સ્વરૂપ સમજાવ્યું તો એ નહીં ગમ્યું. મુનિ કોને કહેવાય એની સાચી વાત કહી તો એમણે જે સંપ્રદાયના જે હતા એ લોકોને એમ લાગ્યું કે અમારા મુનિને દ્રવ્યલિંગી કહે છે. અરે પ્રભુ, મુનિ માટે તો ગુરુદેવને કેટલો આદર હતો. એમણે જે કહ્યું એમાં તો એમ કહ્યું કે દ્રવ્યલિંગની સાથે એવું જ ભાવલિંગ હોય છે, એવી મુનિની અદભુત દશા હોય છે. મુનિની દશાની તો શું વાત કરવી, એમ કરીને પોતે એમના પ્રત્યેનો અહોભાવ પ્રગટ કરે છે. ત્યારે એ પેલા એમ કહે છે કે અમારા મુનિને દ્રવ્યલિંગી કહ્યા. પણ દ્રવ્યલિંગ તો દ્રવ્યલિંગ સાચું દ્રવ્યલિંગ કોને છે? જેને ભાવલિંગ છે એને સાચું દ્રવ્યલિંગ છે, બાકી તો શુભભાવ છે. એટલું સમજ્યા નહીં, દ્રવ્યલિંગનો અર્થ પણ સમજ્યા નહીં ગુરુદેવ શું કહે છે. એવું જ આ વ્રત તપની બાબતમાં પણ લોકો સમજ્યા નહીં અને કેટલાય લોકોએ પોતાનો સમય વેડફી કાઢ્યો કે જે વખતે એ ધાર્યું હોત તો એ ગુરુદેવનો એટલો લાભ લઈ શક્યા હોત, પણ વિરોધમાં વિરોધમાં રહી ગયા. સાચું સમજવું જ નથી, સાચું સમજવું નથી. બધા જીવને સાચું સમજવાનું બને એ પણ શક્ય નથી, એવું બનતું નથી. કેમ કે એ માટે પણ એવો પુણ્યનો ઉદય જોઈએ કે જેને કારણે એ સાચી વસ્તુ સમજમાં આવે, એની રૂચિ થાય. પાપાનું બંધી પુણ્ય હોય એટલે બધું મળે, પણ એવો પુરુષાર્થ ના ઉપડે, એની રૂચિ નથી થતી. અહીંયા તો એ વાત કરી કે જ્ઞાન વિના કરાયેલા તપ તથા વ્રતને સર્વજ્ઞ દેવે બાળ તપ તથા બાળ વ્રત અર્થાંત અજ્ઞાન તપ તથા અજ્ઞાન વ્રત કયા છે, માટે મોક્ષનું કારણ તો જ્ઞાન જ છે. હવે આ 152મી ગાથા ઉપર ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એમાંથી કેટલાક અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6 પારા નંબર 93 ઉપર અહીંયા ગુરુદેવ કહે છે કે કોઈ એમ કહે કે આ વ્રત તપ ઇત્યાદિ શુભ આચરણ પણ મોક્ષનું કારણ છે તો કહે છે કે ના, આગમમાં એમ કહ્યું નથી, આગમમાં એમ કહ્યું નથી. વિતરાગ પરમેશ્વર અનંતા તીર્થંકરોની દિવ્ય ધ્વનિ અનુસાર રચાયેલા જે આગમ છે તેમાં તો જ્ઞાન એટલે આત્માને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન જ મોક્ષનું કારણ છે, એટલે આત્મા જ મોક્ષનું કારણ છે. વ્રત તપ આદિના શુભરાગને મોક્ષ માર્ગ કહે એ વિતરાગના આગમ નહીં, એ વિતરાગના વચનો હોય નહીં. આગળ પણ કહે છે કે સર્વજ્ઞ દેવો આમ કહે છે કે વિતરાગ સર્વજ્ઞ દેવોની વાણીમાં આગમમાં જ્ઞાનને જ એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ભાઈ, કોઈ પોતાની મતિ કલ્પનાથી ઊંધા અર્થ કાઢે અને વ્રત તપ આદિના રાગને એવા શુભ ભાવને મોક્ષનું કારણ કહે તો તે કંઈ આગમના અર્થ નથી. આગમમાં તો આ ભર્યું છે કે અંદર વિકલ્પથી પાર પેલે પાર, વિકલ્પોના પેલે પાર, જ્યાં વિકલ્પ છે નહીં એટલે વિકલ્પથી પાર શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મ તત્વ છે, જેને અહીં જ્ઞાન શબ્દ વડે કીધું છે. તેનું અંતઃપરિણમન, જ્ઞાનનું અંતઃપરિણમન, જે જ્ઞાન, તે જ્ઞાનને જ મોક્ષનો માર્ગ કહેવો છે. આ સમ્યક એકાંત છે, આ સમ્યક એકાંત છે, પણ સમ્યક એકાંત છે. મોક્ષનો માર્ગ કથનચિત એટલે ક્યારેક જ્ઞાનથી થાય અને કથનચિત રાગથી થાય એવો કોઈ અનેકાંત નથી, એ તો મિથ્યા અનેકાંત છે. મોક્ષ માર્ગ તો એક રૂપે જ છે, નિશ્ચય મોક્ષ માર્ગ છે, તે જ મોક્ષ માર્ગ છે અને જ્ઞાન જ મોક્ષ માર્ગનું કારણ છે અને એ જ સમ્યક એકાંત છે. ગુરુદેવ આગળ કહે છે કે અંદર સચ્ચિદાનંદ પ્રભુ અનંત અનંત ગુણનો ભંડાર સદા હાજરા હજુર છે, પણ પ્રભુ તારી નજરમાં તું એને લેતો નથી તો એ તને કેમ જણાય? એને જાણ્યા વિના પરમાર્થભૂત જ્ઞાનથી રહિત થઈ અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલા વ્રત તપ આદિ કાર્યો, કર્મો એટલે કાર્યો, એ જળ કર્મો નહીં પણ એ કાર્યો, પણ રાગરૂપ કાર્યો એ બધા, એવી બધી પ્રવૃત્તિઓ, એવા વિકલ્પો, એવા ભાવો, એ બધું બંધનું કારણ છે અને તેથી તેને બાળ વ્રત અને બાળ તપ કહીને સર્વજ્ઞ પરમેશ્વરે નિષેધ્યા છે. તેથી એમ જ ઠરે છે કે જ્ઞાન જ મોક્ષનું કારણ છે અને આવી ચોખ્ખે ચોખ્ખી વાત છે, છતાં લોકો ગરબડ ગોટા કરે છે એ મોટું આશ્ચર્ય છે. ભાવાર્થમાં કહે છે કે જ્ઞાન વિના કરાયેલા તપ તથા વ્રતને સર્વજ્ઞ દેવે બાળ તપ તથા બાળ વ્રત કહ્યા છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને કારણપણે ગ્રહણ કરતા, જુઓ અહીંયા વજન છે, જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને કારણપણે ગ્રહણ કરતા. એક વખત તમે અંદરમાં નિશ્ચય કરો, નિર્ણય કરો, શ્રદ્ધા કરો, વિશ્વાસ કરો કે ભગવાન આત્મા એ જ મોક્ષનું કારણ છે, કેમ કે એ મુક્ત સ્વભાવી છે, મોક્ષ સ્વભાવી છે, એવો નિર્ણય જેને થાય છે એને જ આ વાત બનશે. એને શું વાત બનશે? કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને એ કારણપણે ગ્રહણ કરે. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને કારણપણે ગ્રહણ કરતા પર્યાયમાં જે જ્ઞાન, શ્રદ્ધાન અને સ્થિરતા થાય તે એક જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ મોક્ષનું કારણ ભગવાને કહ્યું નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 152 ગાથા સુધી.
સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામ જે પ્રણમ પદ તે વર તે જય તે પ્રણમ પદ તે. Thank you.